તારીખ 3/4/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 499, 500 અને 501 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 289.
પ્રશ્ન છે કે પર્યાય તે સમયની સત છે, નિશ્ચિત છે, ધ્રુવ છે, તેમ કહેવાનું શું પ્રયોજન છે? પર્યાય તે સમયનું સત છે એટલે અસ્તિત્વ ધરાવતું તત્વ છે, પ્રત્યેક પર્યાય જે તે સમયે ઉત્પન્ન થાય છે તે પર્યાય તે સમયની સત છે એટલે ત્યારે તે હોવા યોગ્ય છે, નિશ્ચિત સત છે. સત છે એટલું નહીં પણ નિશ્ચિત સત છે ત્યારે જ તે હોવા યોગ્ય છે. ધ્રુવ છે એટલે એમાં ફેરફાર થાય એવું નથી. ધ્રુવ છે એટલે અહીંયા અનાદિ અનંત એક રૂપ એવો અર્થ નથી, પણ ધ્રુવ છે એટલે એમાં ફેરફાર થાય એવું નથી. તે કાળે તે પર્યાયનું હોવું તે અચલિત છે. અચલિત છે એટલે એને ચલાયમાન કરી શકાય એવું નથી, ફેરફાર કરી શકાય એવું નથી, તેમ કહેવાનું શું પ્રયોજન છે? આવું કથન આવે છે અથવા આપ શ્રી એ વાતનો એ વિષયનું પ્રતિપાદન કરો છો, પ્રશ્ન કર્યો છે ને ગુરુદેવને, તો એમ કહેવા પાછળ આપનું શું પ્રયોજન છે? પ્રશ્નમાં આમ પૂછવું છે કે તે સમયે હોવા પણ નિશ્ચિત છે, એમાં ફેરફાર ન થઈ શકે, જ્યારે જે પર્યાય જે દ્રવ્યની જે પ્રકારની થાય, વિકારી અવિકારી ગમે તે જડ અને ચૈતન્ય, ત્યારે તેમ જ થાય ને એમાં તે સમયમાં તેમ થવામાં કાંઈ ફેરફાર ન થઈ શકે, આવું પ્રસિદ્ધ કરવાનું આવું નિરૂપણ કરવાનું શું પ્રયોજન છે? આમ કહેવા પાછળ શું પ્રયોજન છે? આવો પ્રશ્ન છે. ઉત્તર છે કે પર્યાય તે સમયની સત છે, નિશ્રિત નિશ્ચિત છે, ધ્રુવ છે, તેના તે શબ્દો લીધા છે, તેમ બતાવીને તેના ઉપરનું લક્ષ છોડાવી ધ્રુવ દ્રવ ઉપર લક્ષ કરાવવાનું પ્રયોજન છે. સીધો ટુ ધી પોઈન્ટ જવાબ છે. શું પ્રયોજન છે? કે એ પર્યાયને અથવા સર્વ પર્યાયને ગૌણ કરાવ્યું છે, કેમ કે પ્રત્યેક પર્યાય અનાદિ અનંત સર્વ દ્રવ્યોની સર્વ જીવોની અને સર્વ પરમાણુઓની સર્વ અવસ્થાઓ સ્વકાળે તેના કાળે નિશ્ચિત છે, ફરે એમ નથી, એવું વસ્તુનું સ્વરૂપ જ છે, એવું વસ્તુનું સ્વરૂપ છે. એ વસ્તુનું સ્વરૂપ પ્રસિદ્ધ કરીને પ્રયોજન શું કરવાનું, શું સિદ્ધ કરવું છે? કે પ્રયોજન એ સિદ્ધ કરવું છે કે તેને તું ગૌણ કર. જે પર્યાયોના લક્ષે તને રાગ દ્વેષ અને મોહ થાય છે તેને મુખ્ય કરતા તને વ્યામોહ થાય છે, તારા પરિણામ દૂષિત થાય છે, તો એ દોષ મટાડવાનું પ્રયોજન છે. બીજી રીતે કહીએ તો તેને ગૌણ કરાવીને તેના ઉપરથી લક્ષ ફેરવાવીને તેને નિર્દોષ કરાવવાનું પ્રયોજન છે. અને એ વિચારવા યોગ્ય છે કે જો પર્યાય પ્રત્યેક પદાર્થની પર્યાય ન ફરે એવી સ્થિતિ છે, વસ્તુ સ્થિતિ છે, તો પછી આમ અવસ્થા ન હોવી જોઈએ એમ તેનો સતનો નિષેધ કરીને તું આકુલતા સિવાય બીજું શું પ્રાપ્ત કરીશ? કે બીજું કાંઈ તને એમાંથી થશે
નહીં?
જે તે સમયની જે તે પદાર્થની પર્યાય સત છે તો પછી એમાં ફેરવવાનું કાંઈ રહેતું નથી, રહી થઈ શકતું જ નથી. ત્યાં પછી એમ ન હોય તો ઠીક, અથવા એ સંબંધીનું જે અસમાધાન છે એ પર્યાયના સ્વપ્ને સ્વીકારતું નથી. પર્યાયની તે સમયની હૈયાતીને તેનું અજ્ઞાન, જ્ઞાન તો એને કહેવાય નહીં, તેનું અજ્ઞાન સ્વીકારવા માગતું નથી. તેથી આમ કેમ એમ પ્રશ્ન એને થાય છે, અથવા આમ કેમ એવું અસમાધાન થાય છે? તે અસમાધાન દુઃખનું કારણ થાય છે, દોષનું કારણ થાય છે, રાગ દ્વેષ મોહનું કારણ થાય છે. તે કરવા જેવું નથી તો શું કરવા જેવું છે? કે પોતાના ધ્રુવ સ્વરૂપ આત્માનું જે અચલિત સત છે, પોતાનું જે નિશ્ચય સત છે, અચલિત સત છે, એને લક્ષમાં રાખીને, એને અનુસરીને, એને અવલંબીને પરિણમવું એ કર્તવ્ય છે. એમ કીધું, આમ કર્તવ્ય નથી તો શું કર્તવ્ય છે? કે પોતાના નિશ્ચય સત, નિશ્ચિત સત છે, એ પણ ધ્રુવ સત છે જે ત્રિકાળ એકરૂપ છે, અને પોતાના સ્વરૂપથી પરિપૂર્ણ અને વિતરાગ સ્વરૂપ છે તે અવલંબવા યોગ્ય છે, તેનું લક્ષ્ય કરવા યોગ્ય છે, તેની મુખ્યતા કરવા યોગ્ય છે, તેને અનુસરવા યોગ્ય છે. બીજો વિચારમાં એની સામે એક તર્કણા આવે તો એવી આવવા યોગ્ય છે કે તો પછી જગતની અંદર જે કાંઈ અનુચિત પ્રસંગો થાય છે તે અનુચિત છે એવો વિવેક ન કરવો, કે ઉચિત પ્રસંગો અને અનુચિત બનાવો બંનેને એક કક્ષામાં રાખવા, આવો એક તર્ક થવા યોગ્ય છે. થોડું કંઈક આ વિચાર સાથે અંદરમાં બીજો વિચાર સામે ઊભો થાય તો આ પ્રકારે થવા લાગે છે કે જગતમાં એવા ઘણાય અનુચિત પ્રસંગો બને છે, અયોગ્ય પ્રસંગ જેને કહી શકાય એવા પ્રસંગો બને છે. તે અયોગ્ય છે એમ કહેવા જતાં દ્વેષ થાય છે, જે યોગ્ય પ્રસંગો બને છે તેને યોગ્ય કહેવા જતાં તે પ્રત્યે રાગ થાય છે, અનુરાગ થાય છે. એ તો એક બાજુથી એને રાગ દ્વેષ કહેવા, એક બાજુથી એને વિવેક કહેવો, બે માંથી શું કહેવું, અથવા ખરું શું છે આમાં? આવો એક પ્રશ્ન થવા યોગ્ય છે. આ તો એક વિચારણાનો વિષય છે આના ઉપરથી, કે જો તું, પહેલી વાત તો એ છે કે તું તારા ધ્રુવ સ્વરૂપને અવલંબીને વિતરાગ સ્વરૂપે રહે તો બહારના પ્રસંગો ઉચિત અનુચિત એ બંને ભલે તારા લક્ષમાં ન આવે તો એથી તને તારા આત્માને કોઈ નુકસાન નથી, ન તો ઉચિત પ્રસંગોથી તને લાભ છે, ન તો ઉચિત પ્રસંગોથી તને અનુચિત પ્રસંગોથી તને નુકસાન છે. એક વાત, તે જે કાંઈ છે તે તારાથી ભિન્ન છે કે અભિન્ન છે? કે જો તારાથી તે ભિન્ન છે તો તેને હે ઉપાદેયની કક્ષામાં રાખવા યોગ્ય છે, કે તેને માત્ર જ્ઞેયની જ્ઞેયના સ્થાનમાં રાખવા યોગ્ય છે? આ પ્રશ્ન નહીં, આમ પ્રશ્ન કે જો તું જ્ઞાન માત્ર છો તો તે પ્રસંગોને તું જ્ઞેય માત્ર પણ જાણ, અને જે કાંઈ કહેવાતું ઉચિત કે કહેવાતું અનુચિત તે તેમજ તે કાળે થવા યોગ્ય છે એમ સમાધાન કર. એમ જ થવા યોગ્ય છે. એ થવા યોગ્ય નહોતું કે નથી અને થયું કે થઈ રહ્યું છે એ વસ્તુના સ્વરૂપમાં નથી. કેમ કે સર્વ જીવ અને સર્વ અજીવ પદાર્થો પોતાના ગુણધર્મ અનુસાર તે કાળે તેમ જ પરિણમે એમાં કોઈ પરિસ્થિતિની અંદર યોગ્ય યોગ્યતાનો દ્રષ્ટિકોણથી ફેરફાર કરી શકાય એ બનવા યોગ્ય નથી. ભલે કોઈ એક દ્રષ્ટિકોણથી કોઈ પ્રસંગ અયોગ્ય હોય કે કોઈ એક દ્રષ્ટિકોણથી કોઈ પ્રસંગ યોગ્ય હોય તો પણ તેમ જ થવા યોગ્ય છે. તે કાળે તો તેમ જ થવા યોગ્ય છે એવો જે કુદરતના ઘરનો નિયમ છે અથવા કુદરતના ઘરનું એ સત્ય છે ત્યાં એ સત્યની સામે ઉહાપો કરવો તે બીજું સત્ય નથી, તે અસત્ય છે. સત્યની સામે ઉહાપો કરવો તે અસત્ય છે, સત્ય નથી. આમ છે. એટલે ખરેખર તો આ મહાસિદ્ધાંત સર્વ પર્યાયો ઉપરનું લક્ષ્ય છોડાવીને માત્ર બીજા પદાર્થની પર્યાયો ઉપરનું લક્ષ્ય છોડાવે છે એમની પણ પોતાની પર્યાય ઉપરનું પણ લક્ષ્ય છોડાવીને જે પોતાનો ત્રિકાળી ધ્રુવદ્રવ છે તેના ઉપર લક્ષ કરાવવાનું અહીંયા પ્રયોજન રહેલું છે. એ પ્રયોજન ઉત્કૃષ્ટ છે કે બીજા પદાર્થોની યોગ્યતા અયોગ્યતા પૂર્વક રાગદ્વેષ થાય તે પ્રયોજન છે, તે વિશિષ્ટ છે અથવા વધારે યોગ્ય છે એમ વિચારવામાં આવે તો કે વિતરાગ થવું એવું જે પ્રયોજન છે તે વધારે અથવા સૌથી એ જ આદરણીય છે, બીજું આદરણીય છે એમ એની અપેક્ષા એ કહી શકાય. વિશ્વાસ આવ્યો તો કોઈ વિઘ્ન નથી. અહીંયા તો વિઘ્ન અવિઘ્નનો સવાલ જ નથી. પર્યાય છે તે સમયની સત છે. સત છે એટલે એમાં કાંઈ આગું પાછું થાય એનું ભૂતો ભવિષ્યથી કરી શકાતું નથી. જે અશક્ય છે અશક્યને કોઈ શક્ય કરવા મથે તો તે આકુળિત થાય, આકુળતા વાળું એના પરિણામ થાય, બીજું કાંઈ થાય નહીં. આમ છે. તેથી જ્યાં લક્ષ્ય જ ફેરવી નાખવું છે ત્યાં શું છે અને શું નહીં જોવાનો પ્રશ્ન રહેતો નથી. પરદેશ જાય તો આઈના છાપા વાંચવાનું બંધ થાય કે નહીં? અમે થોડા દિવસ ત્યાં હતા, જ્યાં ઉતરા ત્યાં બે ચાર દિવસે છાપો મળતો હતો, વાંચવાનો કાંઈ સમય નહોતો, સમય નહોતો એટલે બંધ થતું નહીં ને. એ જ રીતે આટલા દિવસો આ હિન્દુસ્તાનના સમાચાર ન જાણ્યા, જાણીને શું કરે છે છાપામાં છે આ ઠીક ને આ ઠીક, આમ ન થવું જોઈએ આમ થવું જોઈએ તો શું એમાં નુકસાન થઈ ગયું. અને આ દેશમાં બીજા દેશના છાપાઓ નથી વાંચતા આપણે અને ત્યાંના સમાચારો નથી મળતા તો અહીંયા આ આત્માને શું નુકસાન થાય છે? જે સમાચારો છે તે તો પર્યાયોના જીવો અને પરમાણુઓના પર્યાયોના કથન છે. જીવ એનું લક્ષ્ય કરીને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ દ્વારા પોતે દર્શન મૂળ સહિત દોષમાં પરિણમે છે. કાંઈ તો રાગમાં પરિણમે છે તો એ દોષ છે અને દ્વેષમાં પરિણમે તો એ દોષ છે. એ દૂષિત ભાવે જે પરિણમે છે એમાં એને તે કાળનું તે સત છે એનો નિષેધ છે. ખરેખર તો શું છે, તે કાળનું તે સત છે એનો નિષેધ છે, એ સતનો નિષેધ છે. જો બહારમાં બાહ્ય સદન સતનો નિષેધ છે, તેથી અંદરમાં અંતર સતનો પણ એને નિષેધ છે. જો અંતર સતનો નિષેધ ન હોત તો અંતર સતની મુખ્યતા અને લક્ષ્યમાં એ બહારના સતને ગૌણ કરી નાખે. બહારના સતને મુખ્ય કરીને આમ ન હોય ને આમ, આમ હોય ને આમ ન હોય, આમ હોય ને આમ ન હોય, ત્યાં એને અંતર સતનું પ્રયોજન ઉડી જાય છે. બહુ મહાન સિદ્ધાંત છે. ખરેખર તો એને ત્યાં કરતા બુદ્ધિ થઈ જાય છે. જ્યારે એને સમાધાન થતું નથી, કોઈ પણ જીવો અને પરમાણુઓની અવસ્થા જોઈને જ્યારે જીવને સમાધાન થતું નથી, ત્યારે એને એ પર્યાયોમાં કંઈક કરવું છે. કરી શકતો નથી પણ એને કંઈક કરવું છે. એ કર્તૃત્વ છે એ પોતાના અકર્તા સ્વભાવથી તદ્દન વિરુદ્ધ છે. પોતે અકર્તા છે એમ નહીં સ્વીકારતા એને કર્મ કર્તૃત્વનું કર્મ ઊભું થાય છે. આમ બની ગયું છે. એટલે ખરેખર તો એ પોતાના સ્વભાવથી વિરુદ્ધ જઈ રહ્યો છે. આત્માનું લક્ષ છોડતા જ નથી. પોતાના કોઈ પણ ઉદયના પ્રસંગે એ તો દીપચંદજી એમ કહ્યું કે કેવા છે જ્ઞાની કે ભાવ ઉદાસી છે. વિશેષણ વાપર્યું છે, ભાવ ઉદાસી છે. આખા પોતાના ભાવ પ્રત્યે જ ઉદાસ છે. તો ભાવમાં ઉત્પન્ન થતા નાના મોટા સંયોગ વિયોગના પ્રસંગો એના પ્રત્યે તે ઉદાસ નથી, એ વાત રહેતી નથી. વગર કીધે જ ઉદાસી છે એના પ્રત્યે. એક આખા ભાવનું પોટલું વાળીને ફેંકી દીધું કે આ ભાવ જ મારો નથી ને. અત્યારે જે ભાવમાં વિદ્યમાન કહેવાય વ્યવહારે એનો ભાવ છે એમ કહેવાય. પર્યાયની અપેક્ષાથી એ પર્યાયની કેટલી ગુણતા છે કે આખા ભાવથી ઉદાસી છે. ભાવ ઉદાસી એવો શબ્દ વાપર્યો છે. તો ભાવના સર્વ નાના મોટા જે પ્રસંગો છે એ બધાથી એ ઉદાસ છે. એ ઉદાસ એમ કહો કે એના ઉપરનું એને લક્ષ નથી એમ કહો. બધું એક જ છે. આકરા રૂપમાં તો આ કેન્સર કહેવાય છે ને. ગુરુદેવને પહેલી વહેલી વાત કરી, લોકોના ટાંટિયા ભાંગી જાય, છાતી બેસી જાય, ધ્રુજવા માંડે. તમે કહેતા હોય તો ભલે અહીં તો કાંઈ દેખાતું નથી, તમે કહેતા હોય તો ભલે કહેતા હોય પણ અહીંયા કાંઈ દેખાતું નથી. એ જ રોજનું વહેલી સવારે ઉઠીને સ્વરૂપ ચિંતવન, એ જ વ્યાખ્યાનના કાળે એ જ પ્રવચન, કોઈ જાતના ફેરફાર વગર એની કોઈ પરિણામ ઉપર અસર નહીં. એ જ રોજિંદી જે કોઈ પરિસ્થિતિ એમાં કોઈ ફેરફાર નહીં. એમાંય જેમ જેમ સમય નજીક જાય, જેમ જેમ ઉપદ્રવ વધતો જાય સંયોગનો, એમ વિશેષ ઉદાસ થઈને એ પોતાના સ્વરૂપમાં વિશેષ પુરુષાર્થમાં થાય છે. કુદરતી રીતે સહજપણે કરવું છે એમ નહીં, ત્યાં પણ સહજપણે એવું જ બને છે. ચારસો ને 99 છે. ક્રમબદ્ધ પર્યાયના વિષય જેવો વિષય છે. પર્યાય તે સમયની નિશ્ચિત સત છે, ધ્રુવ છે. એટલે તે સમયે થવાની તે થવા માટે બંધાયેલી છે. કુદરતના નિયમથી એ બંધાયેલી છે એવી જ ક્રમમાં એ બંધાયેલી છે એને ક્રમબદ્ધ એમ કહેવામાં આવ્યું છે. એ ક્રમબદ્ધ છે એ જીવના અકર્તા સ્વભાવને પ્રસિદ્ધ કરનારું અથવા જ્ઞાતા સ્વભાવને પ્રસિદ્ધ કરનારું તત્વ છે. જ્ઞાતા થઈ ગયો, ક્રમબદ્ધ છે એમ જ્યાં જાણતા જ્ઞાતા થઈ ગયો, એક પ્રયોજન સિદ્ધ થઈ ગયું, ત્યાં જ્ઞાતા થવાનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું. કેમ કે એને એને ગૌણ કરી નાખ્યું, ક્રમબદ્ધ એમ જાણ્યું કે સર્વ પર્યાયો સ્વ અને પર બંને દ્રવ્યોની સ્વપર દ્રવ્યોની પર્યાય ક્રમબદ્ધ છે એટલે ગૌણ થઈ ગયું. એમાં કાંઈ ફેરફાર કરવાનું રહ્યું નહીં, અસમાધાન કરવાનું રહ્યું નહીં. તો પોતાનું જે જ્ઞાતા દ્રવ્ય છે હું તો એનો જાણનાર છું, માત્ર જાણનાર છું, એ પૂર્વ ક્રમબદ્ધ છે, એકનું ક્રમબદ્ધ નથી. પણ ખરેખર પોતાના જ્ઞાતા દ્રવ્યમાં જ્ઞાતાપણે રહેતા ક્રમબદ્ધ છે, નહીત્ર ક્રમબદ્ધ નથી. એને ધાર્યું છે ખાલી, પણ ક્રમબદ્ધ નથી. જેને જ્ઞાતા ભાવમાં આવવું થાય અથવા જ્ઞાતા ભાવમાં આવવાનો પ્રયાસ થાય એ વિચારતા, કોઈ એમ કોઈ આવવું થાય તો જ્ઞાનીઓને થાય. જ્ઞાનીઓને ક્રમબદ્ધ હોય, અમારે તો ક્રમબદ્ધ ન હોય, માટે અમે ઘાલમેલ કરવાનું જે કાંઈ કરીએ તો કરીએ જ ને, એવું જ થાય ને, એ યોગ્ય છે ને. એ થાય જુદી વાત છે, પણ યોગ્ય તો નથી. તો મોક્ષ એ શું કરવું? આ મેં હમણાં ક્રમબદ્ધની ચર્ચા કરી, મેં બેન શ્રી એ ખુલાસો વિશેષ કર્યો કે ગુરુદેવની શૈલીમાં એ જ્ઞાનીઓના પરિણમનનો વિષય મુખ્યપણે ચાલ્યો છે. મોક્ષએ આ વિષયને કેવી રીતે અંગીકાર કરવો, કે એ જ્ઞાતા થવાના પુરુષાર્થથી અંગીકાર કરવો, ત્યારે સહજ જ્ઞાતાપણે અને પર્યાયોના ક્રમબદ્ધ ભાવને જેમ છે એમ જાણવાનું સાક્ષાત પરિણમન વર્તતું ન હોય, એવી જ્ઞાન દશા વર્તતી ન હોય, ત્યારે મુમુક્ષુએ શું કરવું? કે મુમુક્ષુએ તેમ થવાનો પ્રયાસ કરવો, પુરુષાર્થ કરવો, પણ અન્યથા પ્રકારે એ વિષયને અંગીકાર કરવો એમ મળે છે. એટલે કે જ્ઞાતા થવાના પ્રયાસ વગર માત્ર ક્રમબદ્ધ, માત્ર ક્રમબદ્ધ એવી રીતે જો લઈ જાય તો એને ક્રમબદ્ધનું આલંબન જાણે અજાણે થઈ જશે. ઉપેક્ષા થવાને બદલે આલંબન થઈ જાય છે, અને આલંબન થઈ જાય છે ત્યાં એ અનુચિત આલંબનને લઈને સ્વચ્છંદ આદિ દોષની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી. પછી સ્થૂળ પણ ઉત્પન્ન થાય કે સૂક્ષ્મ પણ ઉત્પન્ન થાય. એટલે વિષયને યથાર્થ સમજવામાં ન આવે તો જોખમ જરૂર રહેલું છે, સ્વચ્છંદાદી થવાનું જોખમ રહેલું છે. એ જવાબદારી વાળો વિષય તો છે, પરમાર્થના વિષયના સમજણમાં આવવું એમાં જવાબદારી તો ઘણી છે. જો અન્યથા સમજણ કરે તો આખો સિદ્ધાંત ઉલટો પોતે ગ્રહણ કરે છે, જો યથાર્થ ગ્રહણ કરે તો આત્માનું હિત કરી જાય કાયમ માટે. લાભે એટલો છે ને, નુકસાને એટલું છે. વેપાર છે એ તો મોટો વેપાર છે ને, મોટો વેપાર કરે એમાં મોટો નફો થાય ને, નુકસાન થાય તો પણ મોટું જ નુકસાન થાય. મોટું કારખાનું હોય, હજારોના ખર્ચા હોય, પગારો હજારોમાં ખર્ચાતા હોય, બીજા ખર્ચા હજારોના હોય, હવે જો કાંઈ ન કમાય ને તો એ ખર્ચાનું નુકસાન મોટું જ આવે. અને જો એક લાખો પીસ બનતા હોય, જે કારખાનામાં ઉત્પાદન થતા હોય, લાખો દાગીના બનતા હોય ને, ખુરશી બનાવે તો લાખો ખુરશી બને, એ ગમે એ ચીજ બનાવે, એ જ ચીજની અંદર થોડુંક નુકસાન હોય તો એનો એનો ગુણાકાર લાખોમાં થઈ જાય. એક નંગ દીઠી એક રૂપિયો ગુમાવતો હોય, એક રૂપિયો નુકસાન મોટો કહેવાય, પણ એક રૂપિયો ને લાખે ગુણવા પડશે, લાખોનું નુકસાન છે. જે મોટા વ્યવસાયમાં નુકસાન મોટું છે અને નફો પણ મોટો છે, એકનો નફો લાખોમાં પાછો ફેરવાઈ જાય, એમ આ પણ મોટો વ્યવસાય છે, તત્વના વિષય છે, ગંભીર જવાબદારી વાળો મોટો વ્યવસાય છે. ઉલટો પડે તો નુકસાન મોટું, તત્વની વિરાધના થાય. બીજા જગતના કસાય કરે એમાં તત્વની વિરાધના નહીં, વેપાર ધંધો કારખાનું એમાં કોઈ તત્વની, કુટુંબ પરિવાર છે બધા શું, પણ એમાં તત્વની વિરાધના નથી. તત્વની વિરાધના ન હોય તો તિર્યન ચાદીમાં જાય સામાન્ય રીતે આર્ય મનુષ્ય હોય તો, પણ તત્વની વિરાધના કરે, સતની વિરાધના થાય, જાય જીવનમાં એ પરિસ્થિતિ. ભૂલ છે કે આગમ જ્ઞાનની ભૂલ છે? પ્રશ્ન કરનાર આગમના અભ્યાસી છે. ભાવ જ્ઞાન શબ્દનો પ્રશ્નમાં પ્રયોગ કર્યો છે એટલે આગમના અભ્યાસી છે. હું કહે છે કે આગમનો અભ્યાસ અથવા તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ છતાં સમ્યક દર્શન થતું નથી, તો આમાં ભૂલ કંઈક વાંચતા વાંચતા અર્થ કરતા ન આવ્યો એવી ભૂલ છે કે કાંઈ અંદરમાં ભાવમાં જે ભાવ હિતરૂપ નથી, શું અથવા જે ભાવ એને કલ્યાણનું કારણ નથી એને એ કલ્યાણનું કારણ માને છે એવી ભૂલ છે? ભાવજ્ઞાનની ભૂલ એટલે શું? કે જે નુકસાનકારક છે એવા પોતાના જ ભાવને લાભકારક માને છે, અને લાભકારક ભાવ છે એવા ભાવને એ પુરુષાર્થ કરીને પ્રગટ કરતો નથી. એમાં કાંઈ આગમના અર્થની આરે સવાલ રહેતો નથી. ઉત્તર: પોતાની ભૂલ છે, સ્વ તરફ નહીં વળતા પર તરફ રોકાય છે એ જ એની ભૂલ છે. જો બહુ ટૂંકામાં સચોટ ઉત્તર આપ્યો છે કે તું રાગ કરે છે એ તારી ભૂલ છે, તું દ્વેષ કરે છે તે તારી ભૂલ છે, તું મોહ કરે છે તે તારી ભૂલ છે, અથવા તો તું શાસ્ત્ર નથી વાંચતો તે તારી ભૂલ છે, ઉપવાસ નથી કરતો તે તારી ભૂલ છે, એવું કાંઈ નથી કહ્યું. તું સ્વ તરફ વળતો નથી ને એકલો પર તરફ વળેલો રોકાઈ ગયો છો એ તારી ભૂલ છે, તારા ભાવની તે ભૂલ છે, એ ભાવની ભૂલ છે. તારા ભાવ તારા સ્વરૂપના આશ્રયે અંતર્મુખ વળે એમ ન કરવું એ તારી ભૂલ છે, અને પરમા લાભ નુકસાન માનીને પર તરફ રોકાવું પર તરફ વળવું એ તારી ભૂલ છે. કેટલો ટૂંકો પણ સચોટ ઉત્તર છે. પોતાની ભૂલ છે, સ્વ તરફ નહીં વળતા, જો સ્વને ઓળખે સ્વનો મહિમા અંદરમાં આવે તો સ્વ તરફ વળ્યા વિના રહે નહીં. સ્વ તરફ વળતો નથી એનો અર્થ કે સ્વ કેવું છે મહાન એવી એને ખબર નથી, ઓળખાણ નથી, તેથી મહિમા નથી, તેથી વળવું પણ નથી. પર તરફ રોકાય છે એટલે પર લાભ નુકસાનનું કારણ છે એમ સ્વીકાર્યું છે અનાદિનું, તે એમને એને ચાલુ છે, અને તેથી નુકસાન ન થાય ને લાભ થાય એ કરવા માટે એનું વલણ પર બાજુથી ફરતું નથી, મટતું નથી, એ જ એની ભૂલ છે. પરિણામમાં દિશા બદલતો નથી એ એની ભૂલ છે એમ કેમ છે? જે બહિર્મુખ દિશા છે પરિણામની, એ ફેરવીને અંતર્મુખ કરતો નથી, થતો નથી, એ એની ભૂલ છે. ભૂલ છે એમાં શું કહ્યું કે ક્ષતિ શક્તિ છે તેને અક્ષતિ કરી તે તેની ભૂલ છે. અક્ષતિ કરી હતી અને અક્ષતિ કરી છે, બે છે, હતીમાં બે વાત છે. અત્યારે પણ એને જ્યાં સુધી ક્ષતિ શક્તિને, હયાત શક્તિને, મોજુદ શક્તિને, શક્તિએ શક્તિ અપેક્ષાએ પ્રગટ શક્તિને, ખરેખર તો શક્તિ અપેક્ષાએ શક્તિ પોતાના સ્વરૂપે સદાય પ્રગટ છે, એવી નિત્ય ઉદિત નિત્ય પ્રગટ શક્તિને એને અક્ષતિ એટલે જાણે છે જ નહીં. હૈયાત હોવા છતાં એની હૈયાતીની અવગણના કરે છે, બીજા પદાર્થોને ગણે છે, મુખ્ય કરે છે ને ગણે છે, બીજાની હૈયાતીને મુખ્ય કરે છે ને ગણે છે, તે તેની પોતાની ભૂલ છે. પોતાના પ્રગટ પરમાત્માને અવગણવા તે પોતાની ભૂલ છે. ચોખ્ખી ચોખ્ખી વાત છે. એ ક્ષતિ શક્તિને ક્ષતિ કરીને જોતા દેખતા એ ભૂલ ટળે છે, એ રીતે ભાવજ્ઞાનની આ પ્રકારથી ભૂલ છે, આ રીતે ભૂલ થાય છે. આગમની ભૂલનો સવાલ રહેતો નથી. આગમ વાંચે અને આગમની ભૂલ થાય, ન આગમ વાંચે અને આગમની ભૂલ શું, તિરિંતને આગમની ભૂલ શું, નારકીને આગમની ભૂલ શું. આગમ સમજવામાં ભૂલ થાય, પણ એ તો વાંચે એને સમજવાનો નહીં, સમજવાનો પ્રશ્ન છે. તો વાંચે એ જ ભૂલ માન, બાકી બધા ભૂલ વગરના એમ તો કાંઈ હોઈ શકે નહીં. દરેક જીવોની, પ્રત્યેક જીવોની, ચાહે આગમના અભ્યાસી હો કે ચાહે આગમનો અભ્યાસ ન હો, સર્વજીવોની ભાવમાં જ ભૂલ થાય છે. આગમમાં તો આગમ વાંચે એની ભૂલ થાય તો ભૂલ ગણાય નહીં, પણ ખરેખર તો મુખ્ય ભૂલ છે એ તો ભાવમાં પરિણમનની ભૂલ છે. જે પોતા તરફ વળતો નથી ને પર તરફ જ રોકાઈ જાય છે એની પોતાની ભૂલ છે. અને એમાં શું છે કે એમાં પોતાની ક્ષતિ શક્તિને એને અણક્ષતિ કરી છે. તો એની ભાવજ્ઞાનની ભૂલ છે એમ કેવું છે. ખરેખર તો એની ભાવજ્ઞાનની ભૂલ છે. દ્રવ્યલિંગી હોય તો એને આગમ જ્ઞાનની ભૂલ નથી હોતી, ત્યારે તો દ્રવ્યલિંગી કહેવાય છે. આગમ જ્ઞાનની ભૂલ હોય તો નવમી દ્રવ્ય જાય નહીં. આગમ જ્ઞાનની ભૂલ નથી ને આગમિક આચરણની પણ ભૂલ નથી. એનું આચરણ પણ આગમિક છે, આગમ અનુસાર છે. અત્યારે તો નથી એ રીતે, પણ સમર્થ દ્રષ્ટાંત છે. એનું જ્ઞાન પણ આગમને અનુસરીને, એને આચરણ પણ આગમને જીણોક્ત આગમ છે એને અનુસરીને બરાબર નિરતિ ચારણે. પણ ભાવ જ્ઞાનની ભૂલ છે, તેથી સમ્યક દર્શન થતું નથી ને અનંત પ્રભુમાં ભવ ભ્રમણ પરિભ્રમણ મળતું નથી. સિદ્ધાંત તો બધે એક સરખો લાગુ પડે. બહુ સ્પષ્ટ કર્યું છે, એટલે તો હું કહ્યું છે ને અનંત ઉપકારી છે. કેવા છે ગુરુદેવ આપણા? કે અનંત ઉપકારી, અનંત ભવ ભ્રમણનો છેડો વાળી જાય એવી વાત જેણે સંભળાવી, અથવા અનંત અનંત ધામ એવા આત્માને જેણે સંભળાવ્યો એના ઉપકારને માફ હોઈ શકે? માફ વગરનો ઉપકાર છે એના ઉપકારને ઉપમા હોઈ શકે નહીં, એ અનુપમ ઉપકાર છે. કરુણાથી છે આ કહેવાનો રાગ છે અમારા કારણે, તારા કારણે નહી. તો આ અંદર થી જે પરિણમન ચાલે છે એ બહારમાં ભાષા અને આરોપ થઈ જાય છે, રાગનું નિમિત્ત પામી જાય. બાકી વિતરાગ થાય પછી વાતચીતનો પ્રસંગ રહેતો નથી. વાતચીતનો પ્રસંગ ક્યાં સુધી છે? વિતરાગ નથી થયા તે જ દ્રવ સાથે કોઈ વ્યવહાર પ્રસંગ હોય તો એ રાગમાં ઉભા છે ત્યાં સુધી. વિતરાગ પરિપૂર્ણ થઈ ગયા કે વાત પૂરી થઈ ગઈ પછી કોઈ પ્રસંગ છે? દૂરથી દર્શન કરી લ્યો, બાકી કાંઈ તમે વાત કરી શકો એ પરિસ્થિતિ હોતી નથી. કેમ કે એ તો સર્વથા નિરવશેષ ધ્યાનમાં ડૂબીને રહે છે. પછી ન તો કોઈનું સામે જોવે છે કે ન તો કોઈની સાથે વાતચીત કે કોઈ વ્યવહાર પ્રસંગ હોઈ શકે છે. અમે તો આત્માને જોઈને વાત કરીએ છીએ, એવી વાત ચાલી છે. ભાઈ સાંભળ સાંભળ બે વખત કહે છે કરુણાથી, કે છે ને કે અમે જે આ વાત કરીએ છીએ એ આત્માને પ્રત્યક્ષ જોઈને કહીએ છીએ. એમને અંધારામાં ધૂમકા મારતા નથી. અજ્ઞાન અંધકારમાં હોય આત્મા કેવો છે સ્વરૂપે પોતે, એનો અજાણ્યો હોય ને મૂળ વિષયમાં જ શંકિત હોય, કેવો આત્મા એના એની સંબંધમાં શંકામાં ગળકા ખાતો હોય ને ઉપદેશ કરે, એનો ઉપદેશ સાંભળવા યોગ્ય નથી. કેમ કે એ શું કહેશે? એ તો અંધારામાં પોતે જ કૂદકા મારે છે. અહીંયા એ વાત નથી, એમ કે છે સાંભળ અમે તો આત્માને જોઈને વાત કરીએ, નજરમાં રાખીને. અને એ કુદરતી પ્રકાર હતો ગુરુદેવના પ્રવચનનો કે કોઈ પણ શાસ્ત્ર વંચાતું હોય, કોઈ પણ શાસ્ત્રના કોઈ પણ અધિકારની કોઈ પણ ગાથા ચાલતી હોય તો પ્રવચનનો પ્રારંભ અહીંથી થાય કે આ આત્મા, આત્માને જોઈને કહેવું છે ને આ આત્મા, એમ કે આખો આત્મા ખડો થાય જ્ઞાનમાં. જ્ઞાનાનંદ નિર્મળાનંદ નિત્યાનંદ એક સમયમાં અથવા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં એટલે અત્યારે મોજૂદપણે આવો છે. પછી પુનઃપાપનો અધિકાર ચાલતો હોય તો પછી એમ કે એને ચૂકીને એને ભૂલીને ઉત્પન્ન થતા કષાયમાં તીવ્રપણે પરિણમે તો પાપ છે અને મંદપણે પરિણમે તો પુણ્ય છે. પણ પહેલા આત્માને થાપીને બીજા તત્વ થાપે. ટેપમાં છે હજી તો બધું મોજું છે ને. શું કહે છે કે અમે તો આત્માને જોઈને વાત કરીએ છીએ. ભગવાન આત્મા રણકાર જુદો છે, સદાય આનંદમય સદાય વીર્યમય સદાય શિવમય પરમ કલ્યાણમય, એવું પરમ પરમાત્મ તત્વ છે, એવું પરમ આત્મ તત્વ ઉત્કૃષ્ટ આત્મ તત્વ છે. એવા પરમાત્મ તત્વને વિશે દયા દાન આદિ કરવાનું કહેતા તો લજ્જા આવે છે. અમારે તને દયા દાન કરવાનો ઉપદેશ શું દેવો? તું દયા પાલ ને તું દાન કર એમ કહેતા અમને લજ્જા આવે છે, એવી વાત શું કરવી? ઓલી વાત તો પ્રશ્ન નથી, તું પાપ કરે એ તો ઉપદેશ હોતો નથી, એ તો અજ્ઞાનીઓના શાસ્ત્રમાં પાપ કરવાનો ઉપદેશ નથી.
એ તો વાત જ નથી.
મને તો તું આવા પુણ્યના પરિણામ કર એમ કહેતા પણ લજ્જા આવે છે. તું કેવો છો એ જયારે અમે આત્માને જોઈને વાત કરીએ છીએ ત્યારે ત્રિકાળ આનંદમય, ત્રિકાળ અનંત સામર્થ્યમય, ગીરીમય, સદાય કલ્યાણમય, પરમ શાંત કલ્યાણમય છો એવું જે આ પરમાત્મ તત્વ છે તેની વિશે દયાના દાન આદિ કરવાનું કહેતા તો લજ્જા આવે છે. જેમ કોઈ ચક્રવર્તીને હાવણી આપીને હંજવાળી કાઢવાનું કહેવાય નહીં, ઘરમાં પુરુષને કહી શકતા નથી, મુખ્ય માણસોને એમ કહેવાય જરા ખંજવાળી કાઢી નાખજો. વર્ષોથી અમે કાઢીએ છીએ, હવે એકાદ દી હંજવાળી તમે કાઢી નાખો, જોઈએ તો ખરા આવડે છે કે નથી આવડતું
કહેવાય.
ચક્રવર્તીનો તો કહેવાય કેમ
કહેવાય?
આ તો ચક્રવર્તીનો પણ ચક્રવર્તી છે પરમાત્મ તત્વ, એની પાસે પુણ્યની હંજવાળી કઢાવી, કોઈ પાપ ફેલવા માટે પૂન કરીએ છીએ, પૂન કરવાનું કહીએ છીએ, પણ એ પરમાત્મ તત્વને જોઈને તો એમ કહેવાનું મન થતું એમ કહેતા અમને લજ્જા આવે છે. મંદિરની અંદર બીડી પીશો તો ઠંડીમાં તમને ગરમી રહેશે એમ કહેવાનો તો કોઈ પ્રસંગ હોય શકે
નહીં.
બહુ ઠંડી પડે ત્યારે બીડી પીઓ, પીએ છે ને લોકો? ઠંડી હોય ત્યારે ચા પીએ, બીડી પીયા, ગરમ પદાર્થોનું સેવન છે ને, એ તો મંદિરમાં પ્રશ્ન ન હોય, પણ મંદિરમાં બીડી પીશો નહીં એમ કહેવાનો એ પ્રશ્ન ન હોય. પૂરો તો પ્રશ્ન હોય જ નહીં, પણ ક્યાંય એવી રીતે અહીંયા ધૂમ્રપાન કરવાની મનાય છે એવું પણ અહીંયા લખી શકાય નહીં, કેમ કે એ વાત જ ન હોય શકે. ભગવાનના મંદિરમાં એ વાત કહેવાની જરૂર હોય તો એના જેવી કોઈ કંગાળ પરિસ્થિતિ નથી. ઘણી યાદદાસ છે તમારી, ખ્યાલ છે? બહુ કંગાળ પરિસ્થિતિ છે. તો પણ ભોગાના શ્વેતાંબર મંદિરમાં છે ને, મંદિર તો નહીં પણ મંદિરની બહાર જ્યાં વહીવટ કરવા બે, મેં તો ઓફિસ ત્યાં પણ બીડી ન પીવી જોઈએ, કેમ કે અહીંયા ભગવાનની પીઢીનો વહીવટ ચાલે છે. નીચે લખ્યું કે અહીંયા કોઈ બીડી પીવી નહીં એમ હતું ને, બીડી ન પી. હા, પિતા પિતા તો અહીંયા થાય, મારી પિતા જૈન હોય એને તો તમાકુને અડાય નહીં, જેમ માંસને અડાય નહીં, ખવાય તો નહીં પણ અડાય પણ નહીં, એમ તમાકુને અડાય નહીં. એ માંસ જેવી છે, એના પાંદડા તમાકુના ખેતરમાં થાય ત્યારે લાખો જીવાત એના ઉપર બેસીને મરે છે. ઝીણી ઝીણી જીવાત કુંબળી ઉત્પન્ન થાય, બેહે ને મરે. લાખો માણસ જીવું તો પાંદડું થઈ ગયું, ગરમ છે ને, એને અડાય નહીં તો એનો ઉપભોગ કરે, પીએ કોઈ તમાકુમાં, કોઈ પાનમાં, કોઈ બીજી રીતે. બજાર ઘસે છે, તમાકુ ઘસે છે કે નહીં એ ન થાય, એનો વેપાર ન થાય, પૈસા કમાવા માટે એજન્સી મળે છે સિગારેટની, બીડીઓની. જૈન નામ ધારીને હોય શકે
નહીં,
રડવાના ધંધા ક્યાં ઓછા છે? એવા પાપના ધંધા કરે કેટલું નુકસાન થાય છે, એક થોડી અગવડ સગવડ ખાતર કેટલા પાપને વળે છે એનો હિસાબ કરતો ના પાડી દીધી મગાવે તો સુખી વાત છે. ગુજરાતીમાં ચોખ્ખી ના પાડી દીધી કે મારું કામ નથી. એને એમ કે હું કે તમને પિતા શરમ આવતી નથી, અમને તો લાવતા અડતા શરમ આવે છે. શું કહેવાય? અને તમે મગાવો છો તો તમને એટલો વિવેક નથી કે આની પાસે આ મગાવાય કે નહીં. વિવેક હોવો જોઈએ કે નહીં કે આ માણસ સાત્વિક છે, ધાર્મિક વૃત્તિ વાળા છે, અડવાય માંગતા નથી, એને મગાવવાનું કેમ કહેવાય? ઘરમાં કોઈ વડીલ મુરબ્બી હોય ને મગાવે શું કરવું? એમ છે ને, સમજાય ગયું. એ મુરબ્બી તો અવિવેકી છે, એનો પ્રયોગ કરે છે પોતાની ટીમ માટે, એટલે અવિવેકી છે. પણ એટલો વિવેક એને રાખવો જોઈએ કે આ છોકરો છે પણ છે ધાર્મિક વૃત્તિનો, મારા કરતા તો હરગીત સારો છે, માટે એની પાસે મગાવવું જોઈએ. અને કરે તો એને કહેવું જોઈએ, એમને કહેવું જોઈએ કે એ વાત રવા દો, બીજું કઈ કામ હોય તો કયો, પગ દાબી દો ને તમારા, એનો વાંધો નથી. મુરબ્બી હોય ને પગ ચંપી કરાવે તો એમાં કઈ દોષ નથી. એટલે આજ્ઞા ઉઠાવવાનો સવાલ નથી, એમ આજ્ઞાંકિત પણ બરાબર છે, પણ વિવેક થી હોવું જોઈએ. એવા પ્રશ્નો ઘણા ઊભા થાય છે, બધા ઘરગથ્થુ ડોમેસ્ટિક પ્રોબ્લેમ છે કે પોતે ઘરમાં કોઈ ન ખાતા હોય, બીજા ખાતા હોય, શાક લેવા જવાનું એને માથે હોય, પછી હું કઈક હારે હારે બટેટા ને ડુંગળી લેતા આવજો તો લાવવી જ ન લાવવી, ઠીક લાવવાનો પ્રશ્ન રહેતો નથી. એ તમારે ખાવું હોય તો એ તમારે જાણવું પડશે, એ કામ અમારા હાથે કરાવશો. નાની મોટી વાતો છે એવી બધી ઘણી. એમાં કઈ વાંધો નહીં, એટલું બળ તો પરિણામમાં હોવું જોઈએ, સ્પષ્ટ કહેવાનું અને સ્પષ્ટપણે વર્તવાનું પોતામાં નૈતિક બળ તો હોવું જોઈએ. શું અહીંયા વિશે ચાલે છે કે ભાઈ તું સાંભળ, તું તો ત્રિકાળ આનંદમય છો, ત્રિકાળ તારા સ્વરૂપની રચના કરે એવું તારામાં સામર્થ્ય છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું, અને સદાય નિરામય કલ્યાણ શિવમય તત્વ છો, તો એવું મહાન પરમાત્મ તત્વ છો, એવા તને અમે કેમ ઉપદેશ કરીએ કે તું દયાદાનના પરિણામ કર, એમ કહેતા તો અમને લજ્જા આવે. અરે તું એવડો મોટો પરમાત્મ સ્વરૂપ, સદાય કલ્યાણમય છો, કે તારામાં ધ્યાન કરવાનું કહેતા પણ લજ્જા આવે. અહીંયા આ વિષય ચાલ્યો છે, નિયમ સાર નડીને લગભગ ચાલે એવો વિષય છે. આત્મામાં એકાગ્ર થવું એને ધ્યાન કહેવામાં આવે છે. તારા સ્વરૂપને જોતા તને એકાગ્ર થવાનું પણ શું કહેવું, એ શું કહેવાની જરૂર છે? એમ કે છે, જેમ પોતાની દુકાનમાં પોતે ફરજ બજાવે, પોતાના ઘરમાં ઘરના કાર્યો કરવાની ફરજ બજાવે, તો એ કાંઈ એને રોજ ઉપદેશ આપવો પડે કે ભાઈ તમે તમારા દીકરાને શિખામણ હારી આપજો, તમારા દીકરો ભૂલ કરતો હોય ને નુકસાન કરતો હોય તો જરાક તમે એને ધ્યાન દઈને બચાવી લીધો, નુકસાનમાંથી તમે એને બચાવી લીધો, એ શું શીખવાનો વિષય છે કે એ તો સહેજે સહેજે હોય છે? અહીંયા બે વચ્ચે ફેર છે, એનો તો પ્રશ્ન જ નથી કામ કરાવવાનો. પણ જે સમ્યક દર્શન નામ ચારિત્ર અને આત્મ ધ્યાન રૂપ આત્માના પરિણામ છે એમાં પણ અમારે કહેવું શું, એનું પણ અમારે કહેવું શું? તેથી ઉપદેશનો સર્વ વિષય છે પડતો મૂકીને મૌન થવું અમને યોગ્ય લાગે છે. આ ભગવાન સિદ્ધાર્થમાં ગયા એમને વાણી કેમ નથી? અરવિંદ ભગવાનને પણ ઈચ્છા વિના વાણી થઈ એ પૂર્વના રાગનું નિમિત્ત છે, વિકારનું નિમિત્ત છે, એના કારણે ફળાયું છે. પણ જ્યાં સર્વ નિષ્કર્મ દશા થઈ તો પછી એક વાણી રહી જાય એવી વ્યવસ્થા થઈ હોત તો સારું હતું. ત્યાં બેઠા બેઠા પણ દિવ્ય ધ્વનિ છૂટે તો અહીંયા જીવનનું કલ્યાણ થાય એવું કંઈક વ્યવસ્થામાં રહ્યું હોત તો શું ખોટું હતું? કે ખરેખર તો એ જ યોગ્ય છે એમ કહેવું છે, એ જ યોગ્ય છે. એ ઉપદેશ પણ ખરેખર દેવો એટલો રાગ ખરેખર કરવાનો સિદ્ધાંતમાં નથી. કેમ એવું સિદ્ધાંતમાં નથી? એ સિદ્ધાંત કાંઈ ખરાબ છે? જીવોની ઉપદેશ દેવો એ સિદ્ધાંત કાંઈ ખરાબ છે કે સારો છે? કે રાગ કરવો એ સિદ્ધાંત બહારની વાત છે,
બરાબર?
કેમ કે રાગ વિના ઉપદેશ થતો નથી. સર્વજ્ઞને અરિંદને થાય છે તો કુદરતી વસ્તુ છે ઈચ્છા વગર. પણ જો ખરેખર કલ્યાણ શિવમય નિરામય સ્થિતિ હોય સિદ્ધ પદની તો ત્યાં તો તે પણ કુદરતી પ્રક્રિયા નથી જ,
બરાબર?
કેમ કે એમ પણ કહેવાનું શું કહેવું? તારા સ્વરૂપને જોતા તું ધ્યાન કર એમ પણ કહેવાનું શું કહેવું? એમ પણ કહેતા અમને લજ્જા આવે છે. બીડી પીતો નહીં, દારૂ પીતો નહીં એમ કહેતા પણ અમને લજ્જા આવે છે. એમ તો આમ કર એમ કહેતા પણ અમને લજ્જા આવે છે. એટલે સુધી વાત છે. એમ કહીને એમ કહેવું છે કે તારું સ્વરૂપ જ પરિપૂર્ણ છે. એવા પરિપૂર્ણ સ્વરૂપને વિશે આમ કરવું ને તેમ કરવું એ વાત રહેતી નથી. બસ તે મય થઈ જા, જેવું પરમાત્મ તત્વ છે તે મય થઈ જા, તે મય છો એવું અનુભવ કરી લઈએ એટલે તે મય થઈ જાય એમ કહેવાય છે. તે મય તો તું છો એવો જ અનુભવ થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ. પછી ધ્યાન કરવું એ તારે ધ્યાન કરવું એમ પણ કહેવાનું રહેતું નથી. શ્રીમદજી હું ક્યારેક ક્યારેક પત્ર લખતા લખતા લખે છે કે અમારી વૃત્તિ અત્યારે આ પત્રાદી લખવામાં કામ કરતી નથી. પત્ર તમારા પત્રનો પ્રત્યુત્તર મોડું લખવાનું કારણ એ છે કે અત્યારે વૃત્તિ આવા પત્રો લખવામાં કામ કરતી નથી. ત્યાં પહેલો ગણ વાંચ્યું ત્યારે વિચાર કે આવો પરમાર્થનો પત્ર લખે એમાં કેમ વૃત્તિ કામ નહીં કરતી હોય? આવા આત્માની ચર્ચા જે પત્રોમાં આવે એમાં કેમ વૃત્તિ કામ નહીં કરતી હોય? કે પણ એથી એક ઉત્કૃષ્ટ વૃત્તિ ઉત્પન્ન થાય છે વિતરાગી, કે જેમાં પરમાર્થનો ઉપદેશ કરવાનો રાગ પણ નિષેધાઈ જાય છે. એટલે ઘણી વાર એમ કહે છે કે આમ કહેતા પણ અમારી વાણી મૌનપણાને ભજે છે, એવું લખે છે. આ વાત કરતા પણ અમારી વાણી મૌનપણાને ભજે છે. કહેવું શું? પરમાત્મ તત્વને વિશે દયાદાન પાળવાનું તો કહેવાનું મન થતું નથી, પણ ધ્યાન કરવાનું પણ કહેવાનું અમને મન થતું નથી. બસ અમે અમારા સ્વરૂપમાં સમાઈ ગયા છીએ, એનાથી જો તને કાંઈ ઉપદેશ મળે તો તું પણ તારા સ્વરૂપમાં સમાઈ જા. બસ વાત પૂરી થઈ ગઈ. પછી ઉપદેશક ઉપદેશનો વ્યવહાર રહેતો નથી,
બરાબર?
કે હું ઉપદેશ કરનારો અને બીજા ઉપદેશ સાંભળવાને યોગ્ય છે એ વિષય પણ રહેતો નથી. કેમ કે તને પણ અમે પરમાત્મ તત્વ રૂપે જોઈએ છીએ અને અમે પણ અમને પરમાત્મ તત્વ રૂપે જોઈએ છીએ. જેમ પરમાત્માને ઉપદેશ ન હોય અરિહંતને એમ કહેવાય કે તમે ધ્યાન કરો, પરમાત્મા થઈ ગયા છે. જેમ એમને જોઈને ધ્યાન કરો એમ કહેતા લજ્જા આવે છે, એમ તારા પરમાત્મા તત્વને જોઈને ધ્યાન કરવાનું કહેતા પણ અમને લજ્જા આવે છે. એટલે ઉપદેશ અમે બંધ કરીએ છીએ, અમે અમારા સ્વરૂપમાં લીન રહીએ છીએ. કેવી વાતો આવી છે? કહેતા કહેતા કહેવાની જે ચરમસીમા, તું સ્વરૂપનું ધ્યાન કર, એ પણ બંધ કરાવે છે. હવે કાંઈ કેવું સાંભળવું રહેતું નથી. એટલે એમ કહ્યું કે અરે, તું એવડો મોટો પરમાત્મા સ્વરૂપ સદાય છો, સદાય કલ્યાણમય છો. તારું સ્વરૂપ પરમ કલ્યાણમય ત્રિકાળ છે, એમ કહેવા માટે સાંભળ સાંભળ એમ કહીને પણ કહેવાનું બંધ કરે છે. કેવી વિચિત્ર પરિસ્થિતિ છે! સાંભળ સાંભળ એમ કહીને તો શરૂ કર્યું છે અને કહેવાનું બંધ કરવું છે. અમૃતચંદ્રાચાર્યજી વિશે આવે છે, ટીકા કરતા 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 શાસ્ત્ર પૂરું કરે છે ત્યારે એ ભાવ આવી જાય છે કે અલમ અલમ ઇતિ જલ્પને ન, બહુ કહેવાથી વધારે જલ્પથી બંધ થાવ, બંધ થાવ. આ હવે કહેવાનું બંધ થાવ. તું પોતે સદાય પરમ કલ્યાણમય છો. બસ આમાં કહેવાય ગયું તે કહેવાય ગયું. હવે અમારે કહેવું પણ કાંઈ નથી. માણસ કહેતા હવે બહુ ટૂંકી દઉં, હવે અમારે કાંઈ નથી કહેવું. તમારે સમજવું હોય સમજવું, અમારે કાંઈ હવે કહેવું નથી, એમ નથી કહેતા. એમ ઉપદેશ આપતા આપતા એમ કહે છે કે હવે અમારે કાંઈ કહેવું નથી. હું સદાય છું એવડો મોટો છો. અરે એમ કહીને કહે છે, અરે તું એવડો મોટો પરમાત્મા સ્વરૂપ સદાય કલ્યાણમય છો, કે તારામાં ધ્યાન કરવાનું તને શું કહેવું? એ વાત કહેતા પણ અમને લજ્જા આવે. અરે આ કહેવું ને આ સાંભળવું, આ વાત પણ અમને ઠીક લાગતી નથી. એ તો એટલો ભાવનો, એમાં પરમાત્મા ભાવનો આવિર્ભાવ છે કે પછી પરમાત્મા ભાવને કહેવાની પણ વાત રહેતી નથી. આવી વાત છે. જરાક શાંત ચિત્તે ધીરો થઈને આ સાંભળ સાંભળ એમ કહે છે. આવી વાત છે. આ તારા સ્વરૂપની આ આવી વાત છે. હજી તો લોકોને એમાં તકરાર છે, કેમ તમે શુભ ભાવને પૂર્ણ કરવાનું કહેતા? અરે પૂર્ણ કરવાનું તમે ક્યાં કહીએ, તમે ધ્યાન કરવાનું કહેતા લજ્જા આવે છે. ઓલી વાત તો ક્યાંય રહી ગઈ. હવે અમે વાણિયા બધા 24 કલાક પાપમાં પડ્યા હોય, એને પૂર્ણમાં લાવો એ તો ઠીક ખરું કે નહીં? પણ પૂર્ણમાં લાવીએ એના કરતા તારા સ્વરૂપને સીધું બતાવીએ તો એ કેવું છે ને આ કેવું છે? તારા સ્વરૂપને બતાવીએ છીએ, પૂર્ણ પાપ રહિત તત્વ છો, જેનાથી તને રહિત કરવો છે એનાથી તને સહિત કરીને શું કરીએ? કે એ વાત તો પ્રત્યક્ષ રીતે મેળ ખાતી નથી. પણ જેને સ્વરૂપની રુચિ નથી અને અન્ય તત્વની રુચિમાં જેને પુણ્યના બહાને અન્ય તત્વની રુચિ છે, નવ તત્વમાં એ અન્ય તત્વ છે, આશ્રવ તત્વને બંધ તત્વ છે. અબંધ તત્વની જેને રુચિ નથી અને અન્ય તત્વના બહાને જેને પુણ્ય તત્વની રુચિ છે, એને પરમાર્થનો વિષય અંદરમાં ગોઠતો નથી. પછી ગમે એ બાને એને અંશેલો મારે છે કે અમુકી વાત છે, ફાણું છે, ભીકણું છે, એ પુણ્યની રુચિ છે, એને જળની રુચિ છે, એને દુઃખની રુચિ છે, એનું કલ્યાણ થવાનો અવસર આવતો.